પ્રવચન નંબર 179 તારીખ 9/11/89 53 મિનિટ સમયસાર ગાથા 31 તથા શ્લોક 1 53 મિનિટ
ભક્તોની હરોળમાં ઉભા રહે એવા ભક્ત હતા. આપણા લાડીલા બાબુભાઈ ફતેપુર નિવાસી ગુરુદેવની જન્મજયંતિ ત્યાં ફતેપુરમાં ઉજવાણી ત્યારે હું ત્યાં ગયો હતો અને એનો ઉત્સાહ અને આખા ગામનો ઉત્સાહ જંગલમાં મંગલ બધું મનાવ્યું હતું. કેમ કે સાવ નાનું ગામડું, ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા તો હોય નહીં. બધું અમદાવાદથી મગાવીને એક નગરની રચના કરી એવા આપણા લાડીલા, ગુજરાતના લાડીલા ખાસ, હું તો એને ગુજરાતના ગવર્નર કહેતો હતો. કેમ કે ગુજરાતના ભાઈઓ બહેનોને ગુરુદેવ તરફ વાળવામાં એનો ઘણો મોટો ભાગ ઈશો હતો. એવા આપણા લાડીલા સ્વર્ગસ્થ બાબુભાઈની પુણ્ય સ્મૃતિમાં આયોજન બધું કરવામાં આવ્યું છે. હિંમતનગર એમાં આજે આપણે અત્યારે થોડો ટાઈમ માંગલિકનો લેવાનો છે, પછી બપોરે વાંચન શરૂ થશે. માંગલિકમાં કુંકુંદાચાર્ય ભગવાને સમયસારની શરૂઆત કરતા સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા. શાસ્ત્રની શરૂઆતમાં માંગલિક કરવામાં આવે છે, તેમાં શિવ ભગવાનને નમસ્કાર કરીને શરૂઆત કરી. પણ કુંકુંદાચાર્ય ભગવાન પછી જે 1000 વર્ષે અમરચંદ્રાચાર્ય થયા મહાસમર્થ, એમને આત્માનો અનુભવ તો હતો ને સમયસાર હાથમાં આવ્યો. પ્રાકૃત ભાષામાં, અર્ધમાગી ભાષામાં એમને વિચાર આવ્યો કે આ માત્ર 415 ગાથા જે મૂળ છે એનું રહસ્ય સમજવાની શક્તિ અત્યારે વર્તમાનના જીવોમાં દેખાતી નથી. એટલો ઉઘાડ, ક્રમક્રમે ઉઘાડ બંધ થતો જાય છે, જ્ઞાન મેળાતું જાય છે, જ્ઞાનનો વિકાસ રૂંધાતો જાય છે. જ્ઞાનનો વિકાસ રૂંધાવાનું કારણ કસાયની પ્રવૃત્તિ છે. કસાયની પ્રવૃત્તિમાં પડેલા જીવોને જ્ઞાન રૂંધાય છે. આખરે એ જ્ઞાન લગભગ બિળાઈ જાય છે. પણ જો એ આત્મા તરફ વળે તો તો થોડું આવેલું ઉઘાડ લઈને આવેલું આત્મા અહીંયા વિશેષ જ્ઞાનનો ઉઘાડ થાય છે અને આત્માનો અનુભવ પણ આ કાળમાં થઈ શકે છે એની એક ટીકાની રચના કરવાનો ભાવ આવ્યો. એ ટીકાનું નામ છે આત્મખ્યાતિ. મૂળ શાસ્ત્રનું નામ છે સમયસાર. સમયસાર એટલે શુદ્ધાત્મા. સમયની પછવાડે સાર શબ્દ યોજેલ છે. એમ સૂચવે છે કે આત્મામાં રાગાદી ભાવ કર્મનો પુણ્યપાપના પરિણામનો આત્મામાં ત્રણેય કાળ અભાવ છે અને વર્તમાનમાં જે આ પ્રકારના કર્મ દ્રવ્ય કર્મ એનો સંયોગ સંબંધ દેખાય છે પણ સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે તો એ સંયોગનો પણ સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. આત્મામાં રાગદ્વેષ મોહ થતા નથી અને કર્મ પણ બંધાતા નથી અને દેહથી પણ આત્મા ત્રણેય કાળ ભિન્ન છે એમ ભાવ કર્મ દેહ કર્મ નો કર્મથી રહિત એવો જે શુદ્ધાત્મા હું કહીશ એ શુદ્ધાત્માની વાત સામાન્ય જીવો ન સમજી શકે એટલી વિસ્તારથી ટીકા. ટીકા એટલે હોય એનો વિસ્તાર કરવો એનું નામ ટીકા. એ આત્મખ્યાતિ નામની ટીકાની રચના કરી. કુમકુંદાચાર્ય ભગવાને તો સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા માંગલિકમાં. પણ આ અધ્યાત્મશાસ્ત્ર છે. અધ્યાત્મશાસ્ત્રની વિશેષતા એ છે, દ્રવ્ય અને યોગની વિશેષતા એ છે કે એમાં ઉર્ધ્વપણે આત્માનું શું સ્વરૂપ છે અને આત્માના દર્શન કેમ થાય એવી એની અંદર મુખ્યતા રહેલી છે. એટલે ટીકાકાર આચાર્ય ભગવાને માંગલિક કરતા એમ કહ્યું કે નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે જે સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિદે. એવો એક માંગલિકનો અપૂર્વ શ્લોક છે જેમાં 415 ગાથાનો સાર છે. પ્રાકૃતનો સાર ને આત્મખ્યાતિ ટીકાનો પણ એક શ્લોકમાં સાર હોય છે. વિદ્વતાની વિશેષતા એ છે કે થોડું કહે ને ઘણું આવી જાય એને વિદ્વતા કહેવામાં આવે છે. એ શબ્દનો બહુ લોભ કરે, થોડા શબ્દોમાં કહેવાતું હોય તો જ્યાદા શબ્દોનો પ્રયોગ કરતા નથી. એમ આ એક શ્લોકમાં ભેદ જ્ઞાન ભરેલું છે. માંગલિકમાં મંગળ થઈ જાય. મંગળ એટલે આત્માને સન્મુખ થઈને સુખ પ્રગટ થાય અને દુઃખનો નાશ થાય એવા મંત્રને માંગલિક કહેવામાં આવે છે. તો અત્યારે આપણે થોડો ટાઈમ છે એમાં માંગલિકની શરૂઆત કરીએ. પહેલો જ શ્લોક છે સમયસારના શ્લોકમાં પહેલા નંબરનો શ્લોક, નંબર એક પહેલો અને ભાવ પણ એમાં પહેલો પૂરેપૂરો ભાવ ભરેલો છે. નમઃ સમયસાર સંસ્કૃતનો શબ્દ છે. એનું ગુજરાતી કરતા જયચંદ પંડિતે ગુજરાતી કરેલું છે. હિન્દી ને હિન્દી પછી ગુજરાતી સોનગઢમાં થયું અક્ષરે અક્ષર. સમય એટલે આત્મા, આત્મા એટલે શુદ્ધાત્મા. એને હું પ્રથમ નમસ્કાર કરું છું. સમય અર્થાત જીવ નામનો પદાર્થ જેમ છ પદાર્થ છે, છ દ્રવ્યો છે, એમ એક ચેતન પદાર્થ જીવ નામનો પદાર્થ છે, અસ્થિ રૂપે છે હોવા પણ એ પદાર્થ, તેમાં સાર સમયનો અર્થ કયો? જીવ નામનો પદાર્થ. હવે સારનો અર્થ કરે છે સમય. સાર, સાર એટલે શું? કે જે, એટલે જે જીવ નામનો પદાર્થ દેહ દેવળમાં, દેહથી ભિન્ન અંદરમાં બિરાજમાન છે, જે દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના જળ કર્મ છે, ભાવ કર્મ એટલે રાગ દ્વેષ મોહના પરિણામ, ભાવ કર્મ નો કર્મ શરીર, એનાથી રહિત શુદ્ધ આત્મા, એનાથી રહિત થાય પછી નમસ્કાર કરવાનો રહેતો નથી. શું કહ્યું? આ જે શુદ્ધાત્મા અંદરમાં બિરાજમાન છે, બધા આત્મા ભગવાન છે, ભગવાન થઈને બોલાવતા ગુરુદેવ, એ ભગવાન વર્તમાન વિદ્યમાન છે, પ્રત્યક્ષ છે, હાજરા હજૂર છે, એ આત્મા છે. એ આઠ પ્રકારના કર્મનો અભાવ થઈ જાય અને રાગનો અભાવ થઈ જાય અને અશરીરી થાય ત્યારે નમસ્કાર કરવો એમ નથી. અત્યારે એક આત્મા અંદર વિરાજમાન છે કે વર્તમાનમાં પણ એ દ્રવ્ય કર્મ ભાવ કર્મ શરીરથી વર્તમાન રહિત છે, જ્યારે એ રહિત છે ત્યારે એનો નમસ્કાર કરવાનો છે. રહિત થાય ત્યારે નમસ્કાર કરવાનું રહેતું નથી. નમસ્કાર કરનારો પોતે પરમાત્મા થઈ જાય, પછી કોણ કોને નમસ્કાર કરે? કૃત્ય કૃત્ય પરમાત્મા કોને નમસ્કાર કરે? પરમાત્મા પોતાના પરમાત્માને નમસ્કાર કરતા નથી. કેમ કે એવો નમન કરવા યોગ અને નમન કરનાર એ બે પરમાત્મા થઈ ગયા. નમન કરનાર યોગ ભગવાન આત્મા સિદ્ધ પરમાત્મા, અને નમસ્કાર કરનાર કેવળ જ્ઞાન, એ બે પરમાત્મા છે. કોણ કોણે નમસ્કાર કરે? અહીંયા કહે છે કે અજ્ઞાની પ્રાણીને વર્તમાનમાં સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ થયો નથી. રાગનો કર્મનો શરીરનો સંબંધ છે, સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ નથી. એ સંયોગ છે, સ્વભાવથી જુદાપણું બતાવે છે. ત્યારે અત્યારે આ આત્મા, બધાના આત્માની વાત ચાલે છે કે એ આત્મા કેવો છે, કે રહિત થાય ત્યારે રહિત છે કે અત્યારે કથનચિત સહિત છે ત્યારે સર્વથા રહિત છે? કથનચિત સહિત છે ત્યારે સર્વથા રહિત છે. અલૌકિક વાત, દ્રવ્યનો યોગ, એમાં પણ સમય સાથ ગ્રંથાધિરાજ. આચાર્ય ભગવાન કહે છે કે તારો આત્મા વર્તમાનમાં આ ઇન્દ્રિય જ્ઞાન રાગ અને કર્મથી વર્તમાન જુદો છે, એને હું નમસ્કાર કરું છું, નમું છું, ઢળું છું, વળું છું, કે તારી પરિણતિ અનંતકાળથી પરમાં નમી રહી છે, ઢળી રહી છે નિમિત્ત તરફ. આમાં એમાં ધર્મ ત્રણ કાળમાં નહીં થાય, સંસારનો અંત નહીં આવે. નમસ્કારની વિધિ બતાવે છે, વંદન કરવાની વિધિ બતાવે છે, ભક્તિની વિધિ બતાવે છે, પૂજાની વિધિ બતાવે છે, કે આ આત્મા છે કે આઠ પ્રકારના કર્મથી વર્તમાનમાં રહિત છે. રહિત થાય ત્યારે તો સૌ રહિત કહે, પણ જ્યારે વ્યવહારે સહિત હોય ત્યારે નિશ્ચય રહિત છે એ તો કોઈ અનુભવી કહી શકે. વ્યવહાર નહીં આ ત્રણ ભાવથી સહિત છે એમ વ્યવહાર નહીં કહે છે, પણ વ્યવહાર નહીં કહે છે એ વાત જૂઠી છે, સાચી નથી. 200 વર્ષ પહેલા આચાર્ય કલ્પ ટોડરમલજી સાહેબ થયા, એને સમયસારનો અધ્યયન કરતા આત્માનો અનુભવ થયો. સમયસાર શાસ્ત્રો આ 2000 વર્ષ પહેલા રચના થઈ, એના નિમિત્તે ઘણા જેવો સમ્યકને પામ્યા, એમ ટોડરમલ સાહેબને પણ સમયસાર નિમિત્ત થયું. ઉપાદાન તો આત્મા હતો. તેઓ શ્રી 11મી ગાથાનું અધ્યયન કરતા 11મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર સગળો અવતાર છે, એનો આશ્રય કરવા યોગ્ય નથી. ત્યારે એવી ગૂઢ ભાષા છે એ સામાન્ય જેવો સમજી નહીં શકે, એમ સમજીને એક એણે આગમ અને પરમાગમનો રહસ્યનો ઉકેલ કરવા માટે એક સૂત્રની રચના કરી. એ સૂત્ર છે કે નિશ્ચય નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને સત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, અને વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય આગમને પરમાગમ બધામાં વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને અસત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડવું. દેહને છોડો, કર્મને છોડો, રાગને છોડો એમ નહીં, છોડે કોણ ને ગ્રહે કોણ, એ તો જ્ઞાતા છે. એનું શ્રદ્ધાન છોડી દેજે કે વર્તમાનમાં આત્મા કર્મથી બંધાયેલો છે કઈ નહીંનું કથન છે, વ્યવહાર નહીંનું કથન છે, એ અસત્યાર્થ કથન જૂઠું કથન છે એમ છે. એની આત્મા મુક્ત છે, તણેકા અવધ છે, એમ આત્મા રાગી છે કઈ નહીંનું કથન છે, કઈ નહીં કહે છે એ વ્યવહાર નહીં કહે છે, વ્યવહાર નહીં કહે છે એ કથન જૂઠું છે. આત્મા જ્ઞાનથી સહિત છે કે આત્મા રાગથી સહિત છે, રાગથી સહિત માનતા માનતા આનંદ કાળ ગયો, હવે રાગથી રહિત અને જ્ઞાનથી સહિત માની લે કાળ પાયકો છે. એમ કહે છે કે વર્તમાનમાં બધા આત્માની વાત છે. હો જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોક્ષ મંજાર, નિશ્ચય ભેદ કછુ નાહી ભેદ ગિને સંસાર. આ ભાવકર્મથી રહિત વર્તમાન, પુણ્યપાપના પરિણામથી રહિત, જે જેનાથી રહિત છે એની કરતા બુદ્ધિ કરીને બેઠો છે. જે જેનાથી રહિત હોય એ કરી શકાતો જ નથી, અશક્ય છે. પુણ્યપાપનો કરનાર આત્મા નથી. તો પછી પ્રશ્ન થાય કે પુણ્યપાપ કરે છે કોણ, એ તો સેજે પ્રશ્ન, એના ઉત્તર પણ આચાર્ય ભગવાને આપ્યા છે. જો સાંભળ, એ કર્મના લક્ષ્ય કર્મના સંબંધે થાય છે ને પુણ્યપાપ, માટે એનો કરતા પૂદગલ છે, આત્મા એનો કરતા. પછી એમાં એને એમ થયું કે એ તો પર પદાર્થ છે, એ પર પદાર્થ રાગને કેમ કરે એવી આશંકા શિષ્યને થઈ. ગુરુ સમજી ગયા કે આત્મા કરતા નથી, એટલું તો બેઠું ને તને કહા એટલું બેઠું, પણ ઉદગલ કરતા છે એ જરા મને પ્રશ્ન ઉઠે છે. ઠીક છે, તારો પ્રશ્ન સારો છે. સાંભળ, આત્મા કરતા નથી, એ પરિણામનો કરતા પરિણામ છે, પર્યાયકૃત છે પુણ્યપાપ, જીવકૃત નથી. ભેદ જ્ઞાન કરી લે, આ આત્મા અકર્તા જ્ઞાતા છે એને જાણ, તો તને અનુભવ થશે વર્તમાનમાં એ રહિત છે એવો. જે શુદ્ધાત્મા અત્યારે આ શુદ્ધાત્મા બિરાજમાન છે એને નમસ્કારની વિધિ ચાલે છે. પણ પરમેશ્વરીને નમસ્કાર કરતા તો આવડે છે, એ તો નમસ્કાર અનંત વાર એને કર્યા, પણ ભવનો અંત એમાં આવ્યો નહીં. શુભ ભાવ થાય, કોઈ મંદાય અને દુઃખી થવા માટે સ્વર્ગમાં જાય. પુણ્ય કરે એ દુઃખી થાય ને પાપ કરે પણ, પાપનું ફળ પણ દુઃખ ને પુણ્યનું ફળ પણ દુઃખ છે પ્રભુ. આ એવો જે શુદ્ધ આત્મા તેને મારો નમસ્કાર હો, તેને એટલે મને એટલે મારા શુદ્ધાત્માને, કે જે શુદ્ધાત્મા વર્તમાન દેહથી ભિન્ન છે, દેહના લક્ષ્ય થતા પુણ્યપાપથી પણ ભિન્ન છે અને આનંદ જ્ઞાન ને આનંદથી અભિન્ન છે મારો આત્મા અત્યારે હો, એને હું નમસ્કાર કરું છું. આ માંગણી તેને મારો નમસ્કાર, હું નમો છું, ઢળું છું. હવે આમ નમતો હતો, આમ આમ કરતો હતો, એને બદલે હું મારા શુદ્ધાત્માની સન્મુખ થઈ અને મારા શુદ્ધાત્માને હું નમસ્કાર કરું છું. બસ એક જ વખત નમસ્કાર કરવાની જરૂર છે, એક ક્ષણ માત્ર. એટલો ટાઈમ ન મળે પોતાના આત્માને જોવા માટે, થોડો વખત જ ન મળે, ક્ષણ માત્ર, સમય માત્ર તને વખત નથી મળતો. ચોવીસે કલાક આમ જોયા કરે છે. પરને જાણતા જ્ઞાન પણ થતું નથી ને સુખ પણ થતું નથી, ને આત્માને જાણતા જ્ઞાન ને સુખ થાય છે, એને હું નમસ્કાર કરું છું. આ નમું છું, વંદું છું, ભાવું છું, ભાવથી ભાવનાથી ભાવને ભાવું છું. ભાવના એટલે અંતર્મુખ થયેલું જ્ઞાન, અને ભાવ એટલે ત્રિકાળી દ્રવ્ય. નમસ્કાર કરું છું, તેને મારો નમસ્કાર હો. તે કેવો છે જેને હું નમસ્કાર કરું છું? મારો આત્મા છે કેવો? નાસ્તિથી વાત કરી હતી પહેલા, હવે અસ્તિથી વાત કરે છે. ભાવાય શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ લીધું નથી. શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ, એમાં પદાર્થની સિદ્ધિ થાય છે, અને શુદ્ધાત્મામાં સાધ્યની સિદ્ધિ થાય છે. શુદ્ધ સત્તા સ્વરૂપ અસ્તિત્વ હોવા પણ, સત્તા એટલે હોવા પણ, ત્રણેય કાળ છે ને, છે આ ત્રણેય કાળ છે, અને એને નમસ્કાર કરે એ પરમાત્મા થઈ જાય છે. પહેલા સમ્યક દ્રષ્ટિ થાય છે, પછી વિશેષ સ્થિરતા ચારિત્ર આવે છે, અને પછી એ જ આત્મા બહિરાત્મા હતો એ અંતરાત્મા થાય છે, અંતરાત્મા પરમાત્મા થાય છે. શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. આત્માને નહીં માનનારા એવા જીવો છે નાસ્તિક, એનું ખંડન થઈ ગયું કે ભાવાય સત્તા સ્વરૂપ વસ્તુ છે, દ્રવ્ય છે, એની હયાતી છે. હવે જો આત્મા દ્રવ્ય સ્વરૂપે સત્તા સ્વરૂપે હયાતી છે, તો એના કંઈક ગુણ હોવા જોઈએ. દ્રવ્ય ગુણ અને પર્યાય તણે આમાં લઈ લીધું છે. ચિત્ત સ્વભાવ આત્મા છે તો એનો સ્વભાવ શું? જેનો સ્વભાવ ચેતના ગુણ રૂપ છે, ચેતના ગુણમય છે આત્મા. જેમ સાકર લળપણ સ્વભાવથી ભરેલી છે, એમાં ભગવાન આત્મા અંતર બિરાજમાન છે. એ ચેતના સ્વરૂપ છે, જળ એવા રાગનો એમાં પ્રવેશ જ નથી. એ અનાત્મા છે, રાગ અનાત્મા છે. આત્મા સત્તા સ્વરૂપ છે, એનો ચેતના સ્વભાવ છે, ગુણ છે, આ વિશેષણથી ગુણગુણીનો સર્વથા ભેદ માનનાર નયા એકોનો વળી કેવો કિસ્વ જેનો સ્વભાવ ચેતના ગુણરૂપ છે આ વિશેષણથી ગુણગુણીનો સર્વથા ભેદ જ્ઞાન ગુણ જુદો ને દ્રવ્ય જુદું એમ નથી ગુણ કહો કે ગુણી કહો એક જ સત્તા છે સર્વથા ભેદ માનનાર કથનચિત અતદભાવ રૂપે છે એ જુદો વિષય પણ અહીંયા તો ગુણ અને ગુણી એક જ વસ્તુ છે સાકર અને સાકરનું ગળપણ એ સાકર જ છે એમ ભેદ સર્વથા ભેદ માનનાર નયા એકોનો નિષેધ થયો એક એક શબ્દની કિંમત હોય છે ફરી તે કેવો છે પોતાને જ અનુભવરૂપ ક્રિયાથી પ્રકાશે છે સુનગઢે કંઈક ક્રિયા કરી છે કે કઈ નથી કે ક્રિયાનો નિષેધ કર્યો છે આ વૈભાવિક ક્રિયાનો નિષેધ કર્યો છે સ્વાભાવિક ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી આત્માને જાણવું એ ક્રિયા નથી ગુણ કરવું એ ક્રિયા અને આત્માને અંતર્મુખ થઈને જાણવું એ ક્રિયા નથી એ સ્વભાવભૂત ક્રિયા છે આત્માની જયપુર એક વાર જોતો શિબિરમાં ને ત્યાંથી પછી મહાવીરજી જાત્રાએ બધા બસ કરીને ગયા તો ત્યાં બપોરે વાંચન રાખ્યું હતું ત્યાં વિદ્યાર્થીઓ 500,000 ભણે છે તો મીઠાભાઈ ગયા શાસ્ત્ર લેવા ત્યાંના પંડિત પાસે એક શાસ્ત્ર આપજો ને તમને અમારે સ્વાધ્યાય કરવો છે તો તમે તો સોનગઢના છો એટલે સમય શાસ્ત્રી હોય તો તમે વાંચતા નથી બીજું કઈ ના ભાઈ તમારે જે શાસ્ત્ર ભંડારમાંથી આપવું હોય કોમર્સર આપો તો અમને વાંધો નથી ગમે તે શાસ્ત્ર આપો પછી કે ના ના તમે સમયસર લઈ જાઓ સમજી ગયા પછી એ વ્યાખ્યાનમાં આવ્યા પોતે મને મીઠાભાઈ વાત કરી ઠીક છે પછી આ ક્રિયાની વાત કરી જ્ઞાન ક્રિયા આત્માને જાણવું એ જ્ઞાન ક્રિયા છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ પોરબંદરમાં ગુરુદેવ પધાર્યા પ્રતિષ્ઠા વખતે ત્યારે એક ભાઈએ પ્રશ્ન કર્યો હજી જીવે છે ભાઈ પ્રાણભાઈ દેસાઈ જેતપુરવાળા એને પ્રશ્ન કર્યો એને ઘરે ઉતરા કે ભાઈ આ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે શું જ્ઞાન એટલે આત્માનું સ્વસંવેદન જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન વડે આત્માને જાણવું તે જ્ઞાન અને એમાં ઠરવું તેનું નામ ક્રિયા ચારિત્ર આવો અર્થ છે કે આ જગતના જીવો જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન માને છે જે અજ્ઞાન શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન અને ક્રિયા એટલે શુભ ભાવની ક્રિયા કરવી એ ક્રિયા જ્ઞાનની ક્રિયા બેસ કરીએ તો મોક્ષ થઈ જાય ભાઈ મોટી ભૂલ છે જ્ઞાન એટલે આત્મજ્ઞાન જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એનું નામ જ્ઞાન કહેવાય અને ક્રિયા એટલે એમાં રમણતા ઠરવું લીન થવું એનું નામ ક્રિયા આ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ છે એમાં મહાવીરજીમાં પંડિતજી બેઠા હતા ને વ્યાખ્યાન આપ્યું ઉભા થઈને એવી પ્રશંસા કરી આ સોનગઢના સંતે આવી વાત કરી છે પરિચય ન કરે કોઈને બહારથી જેમ આવે એમ અહીંયા કે છે કે કઈ ક્રિયા છે કે નહીં કે હા દ્રવ્ય ગુણ અને પર્યાયની વાત કરે છે પોતાની જ અનુભવરૂપ ક્રિયાથી પ્રકાશે છે અનુમાનરૂપ ક્રિયાથી પ્રકાશતો નથી આત્મા પ્રસ્થિત થતો નથી ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી અનુમાનનો વિષય આત્મા આવો છે આત્મા આવો છે શાસ્ત્રમાં લખ્યું છે માટે એવો આત્મા હશે કુનકુન ભગવાન કહે છે આપણે કુનકુન ભગવાને માનીએ છીએ માટે આત્માનું સ્વરૂપ જે કહ્યું એમ હશે એમ નથી તારા અનુભવથી પ્રમાણ ગંજે સાકર જયારે બહુ મોંઘી હતી ને સાકર એક ટાઈમ એવો હતો સાકર મળે જ નહીં 15 રૂપિયા કિલો 20 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો સાકરનું દુકાળ પડ્યું છે તેવલા ઠગલો કોઈ તૈયાર થાય ને એ વખતે તે ફટકડી લઈને વેચવા નીકળ્યા સાકરના નામે અને બજારમાં 30 રૂપિયા કિલો હોય તો આ 15 રૂપિયા કિલો આપે બેનો પાછા જરા લોભ કસાય તો વધારે હોય સસ્તું છે બેનો આવો 15 રૂપિયા કિલો સાકર મળે લીધી બધા કોઈ કિલો કોઈ બે કિલો ડબ્બામાં મૂકી આવ્યા એવા દૂધ કે ચા બનાવ્યું સાકર તો નાખે ને બધું ફાટી ગયું. અરે આ શું છું કે ધોળી એટલી સાકર નહીં, ધોળી એટલી સાકર ન હોય ને જીભ ઉપર મૂકવી જોઈએ, સ્વાદ લેવો જોઈએ. આ એમાં શુભ ભાવની ક્રિયાથી કુંચી ક્રિયાથી કુંચી ધર્મ થાય માને છે, અનંતકાળથી થગાણો છે જી, એને આચાર્ય ભગવાન પાછો વાળે છે. અહીંયા આવ, અહીંયા આવ, આ પદ તારું છે, આ પદ તારું છે. વિશ્રાંતિનું સ્થાન તો ભગવાન આત્મા છે. એ પોતાની અનુભવરૂપ ક્રિયા જ્ઞાન ક્રિયા એનાથી પ્રકાશે છે, અર્થાત પોતાને પોતાથી જ જાણે છે, જાણશે નહીં. પોતાનો આત્મા પોતાથી જણાય છે, ખરેખર તો જણાઈ ગયો છે. સ્વીકાર કરે તો એને અનુભવ થાય. બાળગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, પ્રગટ કરે છે. આ વિશેષણથી આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ માનનાર જૈમિનીય ભટ્ટ પ્રભાકર ભેદોળા મીમાંસોનો મતનો ભાવ થયો. તેમજ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું. આ મને કેવળી પ્રસિદ્ધ કરે, એટલે કેવળી તને પ્રસિદ્ધ કરે કે તારું જ્ઞાન તને પ્રસિદ્ધ કરે. પોતાથી પોતે જણાયો છે, પોતે પોતાને નથી જાણતું એવું માનનાર નૈયાયિકોનો પ્રતિષ્ઠિત થયો. હવે આગળ કેવળ જ્ઞાનની વાત કરે છે, પૂર્ણની. પોતાથી અન્ય સર્વ જીવાદી ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળ સંબંધિત સર્વ વિશેષરૂપ સહિત એક જ સમયે જાણવાની શક્તિથી ભરેલો છે. એ શક્તિનું અવલંબન કરતા વ્યક્ત કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ વિશેષરૂપથી સર્વજ્ઞનો અભાવ માનનાર જગતમાં કોઈ સર્વજ્ઞ નથી એવો એક મત છે, એનું અહીંયા ખંડન થઈ ગયું. પ્રથમ આત્માને જાણવો, આ પહેલામાં પહેલી જો ક્રિયા હોય તો આત્માને જાણવો. જાણતા તો આવડે છે પણ ઉપયોગનો દુરુપયોગ કરે છે. ઉપયોગ તો છે એની પાસે. શું કહ્યું? બધાની પાસે ઉપયોગ લક્ષણ તો છે કે નહીં? ઉપયોગ લક્ષણમ આવે છે ને તત્પર સૂત્રમાં. ઉપયોગ તો છે પણ ઉપયોગનો જે ઉપયોગ જેનો છે એના વાળીને એના તરફ વળતીને જાણતો નથી, જોતો નથી, સામુ તિરસ્કાર કરે છે આત્માનો. અને જે જ્ઞાન જેનું નથી એના તરફ વળીને જાણવા રોકાઈ ગયો એ અજ્ઞાન છે. હવે એ જ્ઞાનને એ જ્ઞેયથી વ્યાવર્ત કરીને આત્મસન્મુખ કરીને આત્માનો અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, એનો પ્રથમ જીવ નામનો અધિકાર ગાથા નંબર 31 છે. 31 ગાથાનું મથાળું છે. હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે. અત્યાર સુધી શિષ્યે પ્રશ્ન કર્યો કે દેહ છે તે જ આત્મા છે, દેહથી આત્મા કોઈ જુદો નથી, એટલે તીર્થંકર ભગવાનની દેહની સ્તુતિ કરતા એ કેવળીની ભગવાનની આત્માની સ્તુતિ થઈ જાય છે, કેમ કે દેહથી જુદો કોઈ આત્મા અમને જોવામાં આવતો નથી, અમે તો તીર્થંકર ભગવાનના દેહને જોઈ અને એની સ્તુતિ કરીએ છીએ, અને એ દેહ છે તે જ આત્મા છે, આત્માને દેહ કંઈ જુદા નથી, એમ જેને દેહ અને આત્માની એકત્વ બુદ્ધિ હતી એવા અજ્ઞાની પ્રાણીઓએ સ્તુતિથી પ્રશ્ન ઉપાડ્યો, કેમ કે તીર્થંકર ભગવાનનો આત્મા તો અમૂર્તિક છે, અમે કંઈ જાણતા નથી એને, અને જે અમારા ઇન્દ્રિય જ્ઞાન વડે જણાય છે એ તો દેહ જ જણાય છે, અને દેહની સ્તુતિ કરતા તીર્થંકર પ્રભુની સ્તુતિ થઈ ગઈ, અને એમાં પણ તીર્થંકર ભગવાનના દેહના પ્રકારોમાં પણ ફેરફાર હોય, રૂપમાં ફેર હોય, કોઈ કાળો રંગ, કોઈ સોનાવર્ણો, કોઈ સફેદ એમ આવે છે, તીર્થંકરની સ્તુતિમાં પણ ભેદ, શરીરના ભેદો છે, આત્મા તો સરખા છે, ચોવીસ છે ભગવાનના, તો દેહની સ્તુતિ કરીએ છીએ એટલે અમારી સ્તુતિ થઈ ગઈ, ભગવાનની સ્તુતિ અમે કરી અને ધર્મ અમને થઈ ગયો, તો એવી સ્તુતિના બાના નીચે પણ જગતના જીવો મિથ્યાત્વને પોષતા હતા, એટલે એને ઉત્તર તરીકે હવે 31મી ગાથામાં એમ કહે છે કે દેહને આત્મા ભિન્ન છે, દેહની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થતી નથી, સ્તુતિ કરવાનો ભાવ તો છે અમને, દેહની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ તીર્થંકર ભગવાનની કેવળીની સ્તુતિ થઈ ગઈ, આચાર્ય ભગવાન કહે છે કે એમાં તારી મોટી ભૂલ થાય છે, તીર્થંકર પ્રભુની કેવળીની સ્તુતિ કરવી હોય તો એ ઇન્દ્રિય જ્ઞાનથી સ્તુતિ થઈ શકતી નથી, એને માટે એક જુદું અતિન્દ્રિય જ્ઞાન સ્તુતિ માટે પ્રગટ કરવું પડશે, ભલે તારી પાસે અત્યારે નથી અને એકલી ઇન્દ્રિય જ્ઞાન છે, તને એક પ્રશ્ન ઉઠશે કે અમારી પાસે જે જ્ઞાન છે એના વડે અમે દેહને જાણીએ છીએ અને દેહને આત્મા એક છે, તો દેહની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ કેવળીની સ્તુતિ થઈ ગઈ, કે તારી મોટી ભૂલ છે, તું જે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનતો છો એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે, આ મોહના નાશના ઉપાયની ગાથા છે, મિથ્યાત્વનો નાશ કેમ થાય એના ઉપાયની આ ગાથા અપૂર્વ છે, આ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેયપણે જાહેર કરનાર કુમકુંદાચાર્ય ભગવાન છે, કોઈની તાકાત નથી કે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય તરીકે જાહેર કરે, સમર્થ આચાર્ય થયા, રાગ તો જ્ઞેય છે, આઠ કર્મ જ્ઞેય છે, શરીર જ્ઞેય છે, છ દ્રવ્યો જ્ઞેય છે, છ દ્રવ્યો તો પ્રસિદ્ધ જ્ઞેય છે, પણ છ દ્રવ્યને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન એ પણ જ્ઞેય છે, જ્ઞાન જ નથી, મૂળમાં ભૂલ છે, ઇન્દ્રિય જ્ઞાનથી એક જુદું જ્ઞાન પ્રગટ થાય છે, ગ્રસ્તીને ગ્રસ્ત અવસ્થામાં જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા નથી જણાતો, અને આત્માને જાણ્યા વિના આત્માની પ્રતીતિ પણ ન થઈ શકે, આત્માનું શ્રદ્ધાન કરવું હોય તો એ આત્માને અતિન્દ્રિય જ્ઞાન વડે જાણવું જોઈએ, અને અતિન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાય છે, અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો જ નથી, માટે જે જ્ઞાનમાં આત્મા ન જણાય અને કેવળ માત્ર પરપદાર્થ રૂપી પદાર્થ જણાય તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે અથવા જ્ઞેય છે, આ જ્ઞેયની સૂક્ષ્મ વાત છે, જગતના જીવો આને તો જ્ઞેય કહે છે, આનામાં તો જ્ઞાન નથી, આ બધું તો જ્ઞેય છે, પણ આને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન એ સમકોટીનું જ્ઞેય છે, આ જ્ઞેય છે એમ ઇન્દ્રિય જ્ઞાન આ શાસ્ત્રને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન, ભગવાન મહાવીરની પ્રતિમાને દર્શન કરનારું જે જ્ઞાન એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે, જેમ ભગવાન મહાવીર પરમાત્મા આત્માથી ભિન્ન જ્ઞેય ભણે છે. જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવવા લાયક પદાર્થ, એને જ્ઞેય કહેવાય. અને જાણનારને જ્ઞાન કહેવાય. તો એ જ્ઞાનમાં જેમ પ્રતિમા જણાય છે તો કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન માં પર પદાર્થ જણાય છે, જ્ઞેય જણાય છે. તો જ્ઞેયને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. જેમ રાગ છે એ ભાવકનો ભાવ છે, ભાવક એટલે દ્રવ્ય કર્મનો ઉદય, અને એનું લક્ષ્ય કરતા એમાં જોડાતા એ રાગ દ્વેષ મોહના ક્રોધમાન માયાલોભના પરિણામ થાય. એ જીવનો ભાવ નથી, જ્ઞાયકનો ભાવ નથી, પણ એ ભાવકનો ભાવ છે. ભાવક એટલે દ્રવ્ય કર્મ અને એનો ઉદય, એમાં જોડાતા જે કઈ રાગાદી વિકૃત ભાવ થાય એ ભાવકનો ભાવ છે. માટે એ ભાવકનો ભાવ આત્માથી ભિન્ન છે. પ્રશસ્ત ને અપ્રશસ્ત, શુભ ને શુભ ભાવ બે કર્મકૃત છે. એમાં કર્મ નિમિત્ત છે, એમાં આત્મા નિમિત્ત નથી. રાગની ઉત્પત્તિમાં આત્મા ઉપાદાન પણ નથી અને શુદ્ધ આત્મા નિમિત્ત પણ નથી. આ શિબિરની આયોજના કરવામાં આવે છે એ ભેદ જ્ઞાન માટે છે. અહીંયા અત્યારે ભગવાન આત્માને રાગ જુદો છે એ તો છે જ ને, એ ભેદ જ્ઞાનનો પ્રકાર તો ઠેક ઠેકાણે આત્માને આશરો ભિન્ન ભિન્ન છે, એ તો શાસ્ત્રોમાં ઠેક ઠેકાણે આવે છે. પણ જ્ઞાનથી જ્ઞાન જુદું છે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન હતી ઇન્દ્રિય જ્ઞાન, એનાથી જે ઇન્દ્રિય જ્ઞાન એ ભિન્ન છે. અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો પણ નથી, અને એ ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પર પદાર્થને જાણતો નથી. ત્યારે હવે શું કરવું કે એ ઇન્દ્રિય જ્ઞાનને તું જ્ઞેયના ખાતામાં નાખી દે તો એક નવું જ્ઞાન પ્રગટ થશે. જ્યાં સુધી શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન જાણે છે ત્યાં સુધી આત્માને પ્રસિદ્ધ કરનારું અંતર્મુખી જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. અને જ્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય અને એમાં આત્મા ન જણાય ત્યાં સુધી સમ્યક દર્શન પણ પ્રગટ થતું નથી. માટે અહીંયા ઇન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા અને અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેય, એ જ્ઞેયના ત્રણ પ્રકાર પાડે છે. એક ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે ભાવિન્દ્રિય, અને એ જેને વિષય કરે છે એ પણ જ્ઞેયો છે. અને એક દ્રવ્ય ઇન્દ્રિય છે, આ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય રજકણની બનેલી. આ જીભ ને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય, ત્યાં જે ઉઘાડ છે એને ભાવિન્દ્રિય કહેવાય. અને ભાવિન્દ્રિય વડે જે પરપદા ભેદ જ્ઞાન એક ક્રિયા છે, એક વ્યવહાર ને એક સ્વ ને પરની જુદાઈનો વારંવાર વિચાર કરવો નિર્ણય માટે એ વ્યવહાર છે. અને એ વિકલ્પ તોડીને અનુભવ કરવો તેનું નામ નિશ્ચય છે. આ વ્યવહાર ને નિશ્ચયની આ વાત છે. શુભ ભાવ કરવો એ વ્યવહાર છે નહીં, શુભ ભાવને જાણવો એ વ્યવહાર છે. એ પણ અનુભવ થયા પછી એ ધ્યાન રાખવું કે ઠીક ભાઈ શુભ ભાવની કરતા બધી તો છોડું છું, પણ હવે શુભ ભાવ આવશે એને હું જાણ્યા કરીશ. આહા, તો અજ્ઞાન છે. ત્યારે હવે શું કરવું કે ધર્મ કરવો હોય, સુખી થવું હોય તો શુભ ભાવની કરતા બુદ્ધિ છોડવી અને શુભ ભાવની જ્ઞાતા બુદ્ધિ છોડી અને ભગવાન આત્માને જાણી લેવો અને જાણીને અંદર ન ટકાય તો જે કંઈ પરિણામ આવે એને તે કાળે જાણેલો પ્રયુજમાન વ્યવહાર કહેવાય. આ છે પોતાના ઘરની વાત, પણ રૂચિ નથી. રૂચિ છે, પણ જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં રૂચિનો જોર આવતો નથી, એટલે ઉપયોગ અભિમુખ થતો નથી. આહા, રૂચિ તો વધારે છે નથી એમને, રૂચિ વિના બધા આવે ક્યાંથી, ક્યાંથી આવ્યા બધા ભાઈઓ બહેનો? રૂચિ તો છે, જેટલા પ્રમાણમાં રૂચિ જોઈએ આત્માના અનુભવ માટે એટલા પ્રમાણમાં રૂચિ જાગૃત થઈ નથી. આપણે નથી કહેતા ગોળ નાખે એટલું ગયું થાય, ગોળ નાખે એટલું ગયું થાય, રૂચિની ખામી છે. વેદ અભ્યાસની પ્રવીણતાથી પૂણા પાંચે બંધ કરવાનું છે, કેમ કે દિવસ વહેલો અસ્ત થાય છે. એ પૂણા ચારથી, પૂણા પાંચે હતું પણ આપણે ચારથી શરૂ થયું, તો એ પૂણા પાંચે આપણે બંધ કરવું, કારણ કે બધાને કોઈને રસોઈ કરસોઈ કરવી હોય તો મોડું થઈ જાય, એટલે બે મિનિટ બાકી છે. તેના ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ, આ અંતરંગમાં એ ભગવાન આત્મા પ્રગટ છે, પર્યાય નવી પ્રગટ થાય, પણ આત્મા પ્રગટ થતો નથી તો છે છે ને. આંખ જરા ખોલીને વાંચે, આંખ ખોલી એટલે આંખ નહીં, સ્વભાવના પક્ષવાળી એક આંખ અને એક વ્યવહારના પક્ષવાળી આંખ. વ્યવહારના પક્ષવાળી આંખ ધીમે ધીમે આંધળો થઈ જશે, અને નિશ્ચયના પક્ષવાળી આંખ ઉઘરતા ઉઘરતા અનુભવ થઈ જશે. આમાં શું લખે છે, જો આમાં લખ્યું છે કે અભ્યાસ, ભેદ અભ્યાસ કેવી રીતે કરવો, કે પ્રવીણતાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ. આ અત્યારે ભગવાન આત્મા અંદરમાં પ્રગટ છે. એકવાર રતિભાઈ ગયા, પ્રશ્ન કર્યો ઘરે, ચર્ચા ચાલતી કે લાલુભાઈ આ તો બધી વાત ઠીક, પણ આ જ્ઞાનીઓ ગુરુદેવ આટલા આટલી પ્રશંસા કરે આત્માની, પ્રશંસા કરતા થાતી નહીં, તો એ આત્મા 24 કલાક કરતો શું હશે? પ્રશ્ન કે ભગવાન આત્માની એટલી પ્રશંસા કરે છે અમને મંજૂર છે, ભાઈ 24 કલાક શું કરતો હોય છે? કયું દર્શન દેવાનું કામ કરે છે, કોને કે લે, બસ એટલી વાત છે. અહીંયા પ્રતિમા બિરાજમાન છે, કોઈ બોલાવા જાઓ છો વોલેન્ટિયર, ચાલો અમારા ભગવાનના દર્શન કરવા રોજ આવો, કોઈ વોલેન્ટિયર અહીંથી મોકલતા નથી. જયારે ગરજ હોય આવે, એમ જેને ગરજ પડી હોય કે જાણનારો જણાય છે, અતિ સૂક્ષ્મ પ્રગટ વિદ્યમાન છે, એની સન્મુખ થાય, એ દર્શન લેવા જાય તો દર્શન દે, એ આમ ન કરે, મોઢું ન ફેરવે. આ પ્રતિમા કોઈ મોઢું ફેરવે છે? કોઈ પાપી આવીને દર્શન કરે તો ફેરવે પ્રતિમા કોઈ મોઢું? ન ફેરવે આ પ્રતિમા. એ માર્ગના એક પ્રતિમા બિરાજમાન છે અંદર, એ ઉપયોગ અભિમુખ થાય તો એ ભગવાન આત્મા એ સમયે દર્શન આપે છે કે અનંતકાળથી તે મારો અનાદર કર્યો, હવે હું તને દર્શન નહીં દઉં. એમ ભગવાન નાની પાડે આ અંદરનો ભગવાન, પણ એને ગરજ ક્યાં છે કે આત્માના દર્શન કરતા ભવનો અંતાવે. આ 5-25 લાખ રૂપિયા વાપરી નાખો, 5-25 કરોડ રૂપિયા વાપરો, ધર્મ થઈ જશે. એમાં ધર્મ બરમ કાંઈ છે નહીં, કશાયની મનતા હોય તો શુભ ભાવ થાય, પુણ્ય બંધાય, એના ફળમાં દુઃખ આવે. પુણ્યના ફળમાં દુઃખ અને પાપના ફળમાં પણ દુઃખ, ને ધર્મના ફળમાં વર્તમાનમાં સુખ ને ભવિષ્યમાં પણ સુખ, સુખ ને સુખ. એ અતિ સૂક્ષ્મ અંતરંગમાં પ્રગટ છે વિદ્યમાન, અતિ સૂક્ષ્મ, સૂક્ષ્મ કયું, પરિણામ સૂક્ષ્મ છે, અને ભગવાન આત્મા તો અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી, કે આ દ્રવ્ય ઇન્દ્રિય મારું, મારી નથી, દ્રવ્ય ઇન્દ્રિય પારકી વસ્તુ, જળ છે, હું તો ચૈતન્ય છું, એમ અંદરમાં ભેદજ્ઞાન કરી અનુભવ કરતા એને દ્રવ્ય ઇન્દ્રિયની આરે એકત્વ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ હતી, એ તૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે. દ્રવ્ય ઇન્દ્રિય રહી જાય છે, પણ દ્રવ્ય ઇન્દ્રિય મારી મમતા છૂટી જાય છે અને આત્માનો અનુભવ એને થાય છે. ઇન્દ્રિયના વિષયમાં સુખ છે એવી અનાદિકાળથી એને ભ્રાંતિ છે, તેથી એનો ઉપયોગ ઇન્દ્રિયોના વિષય તરફ વળે છે. કોઈ વખતે સુખને માટે સ્પર્શ ઇન્દ્રિયના યોગમાં જાય છે, પરિણતિ વળી ત્યાં સુખ ભાઈશું નહીં સ્પર્શ ઇન્દ્રિયમાં એના વિષયમાં, તો ત્યાંથી ખસીને જે રસ ઇન્દ્રિયના વિષય તરફ એની પરિણતિ વળે છે. એ રસ ઇન્દ્રિયના વિષય તરફ પણ થોડો ટાઈમ વળે છે, પણ ત્યાં પણ એને સુખ મળતું નથી, એટલે ફરીને પણ એ વિષય બદલાવે છે. ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય, ઘ્રાણ ઇન્દ્રિય એટલે સુખ, કંઈ સૂંઘવું, કંઈ સારી વસ્તુ સૂંઘે તો સુખ છે એમ એની ભ્રાંતિ કલ્પના. અત્યારે વર્તમાનમાં યુવાનો પિક્ચર જોવા જાય ત્યારે ઓલું છાંટે છે, કંઈક આમ સ્પ્રે કરે એટલે એકદમ સુગંધ સુગંધ, તો એ સુગંધ તરફ પરિણતિ વળે છે. એ વિષય છે ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યેક એના વિષય તરફ વળે છે, ઘ્રાણ ઇન્દ્રિય તરફ, સુંઘવા તરફ. ત્યાં પણ એને શાંતિ મળી નહીં, એટલે ચક્ષુ ઇન્દ્રિયના વિષય તરફ એની પરિણતિ ઢળે છે, વળે છે, ત્યાં જાય છે. ત્યાં પણ એને સુખ મળતું નથી, તો